માટે તમામને ખાસ ટકોર કરું છું. એક પણ કુટુંબ, એક પણ વેસન ન રહેવું જોઈએ, ત્યારે અન્નમ જીવન કહેવાય અને એને માનવ કહેવાય. બાકી તો કૂતરા, બલાડા, ભૂંડા બધાએ જન્મે છે, બધાએ જીવી જાણે છે, પણ એમનામ જીવન નથી. ખુદને ખુદનો આનંદ હોય એમનામ જીવન છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ, ભગવાન નીલકંઠે તમામ સિદ્ધોને પાછા વાળ્યા છે. પોતે એકલા નવલખા પહાડ ઉપર ગયા છે અને પ્રતાપસિંહ નવલખા પહાડ ઉપર જયારે ભગવાન નીલકંઠ ગયા છે, વર્ષોથી સાધના કરતા 9 લાખ યોગીઓને દિવ્ય જયારે દર્શન થયા છે, પણ યોગીઓ મનોમય વિચાર કરવા લાગ્યા, વર્ષોથી આપણે સાધના કરી છે, ફળશ્રુતિ રૂપે આપણને ભગવાનના દર્શન તો થયા, પણ આપણે 9 લાખ, ભગવાન નીલકંઠ એક, આપણને સમ્યક સુખની પ્રાપ્તિ નહીં થાય. અને ભગવાન નીલકંઠ તો તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, એ 9 લાખ યોગીઓની વિચારધારાને કેમ ન જાણે. પ્રતાપસિંહ એ જ ઘડીએ ભગવાન નીલકંઠ એક સાથે 9 લાખ રૂપને ધારણ કર્યા છે. 9 લાખ રૂપને ધારણ કરીને ભગવાન નીલકંઠ તમામ યોગીઓને એકી સાથે મળ્યા છે, કોઈને બાથમાં ગાલીને મળ્યા છે, કોઈને કુશળતાના સમાચાર પૂછ્યા છે, કોઈના મસ્તક ઉપર વરદ હસ્ત પધરાવ્યો છે, કોઈને વાલથી ગાલે ટાપલી કરી છે. અન પ્રતાપસિંહ 9 લાખ યોગીઓને પરમ સુખ આપ્યું છે. પોતાનું સ્વરૂપ ઓળખાવી 3 દાડા સુધી ત્યાં રોકાય ભગવાન નીલકંઠે તમામ યોગીઓને દિવ્ય ગતિ આપી, 9 લાખ પહાડનો, 9 લાખ યોગીઓને સિદ્ધ ગતિ આપી, 9 લખા પહાડનો ત્યાગ કરીને ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે. વડવા કુંડ આવ્યા છે. પ્રતાપસિંહ ત્યાં પણ 3 દિવસ સુધી રોકાયા છે. ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે, ગંગા સાગર કપિલાશ્રમ પહોંચ્યા છે. ગયા છો કોઈ કપિલાશ્રમ? ગંગા સાગર, અદભુત ગંગાજી, ગાંડા બનીને વહી રહ્યા છે, ગાંડા બનીને વહી રહ્યા છે. કદાચ તમને સાંભળી નવાઈ લાગશે, એટલા ગાંડા બનીને વહી રહ્યા છે ગંગાજી. સાગરનું ત્યાં મિલન થાય છે, પણ 5-10 કિલોમીટર સુધી ગંગાજી પોતાના પ્રવાહથી સાગરના પ્રવાહને ધક્કો મારી દે. 5-10 કિલોમીટર સુધી મીઠું જળ બનાવી દે સાગરનું. આવા ગંગાજી ગાંડા બની વહી રહ્યા છે. એ જગ્યાએ ભગવાન નીલકંઠનું આગમન થયું. 1 મહિના સુધી કપિલાશ્રમમાં ભગવાન નીલકંઠ રોકાયા છે. કપિલ મુનિના શિષ્યોને ભગવાન નીલકંઠે પોતાના સપનું જ્ઞાન આપ્યું છે. અન પ્રતાપસિંહ, સાંખ્ય શાસ્ત્રનો મત કપિલ ભગવાને જે પ્રવર્તાવે સનાતન સત્ય છે, પણ પાછળ તેનો અર્થ જે બદલવામાં આવતા હતા, ભગવાન નીલકંઠે એને સહી અર્થમાં સમજાવ્યું છે કે સાંખ્ય શાસ્ત્રની અંદર કપિલ મુનિનો કહેવાનો આશય એવો છે, અહીંયાથી લઈ પ્રકૃતિ પુરુષ સુધીનું તમામ મિથ્યા છે, માટે કોઈ જગ્યાએ પ્રીતિ નહીં કરશો. પણ તમે થોડા વધારે ઓવર થઈ ગયા છો અને તમે એવો અર્થ કરો છો, આંખે કરી દેખાય બધું જ ખોટું, કાને કરીને સંભળાય બધું ખોટું. અરે આ પૃથ્વી પર ભગવાન અવતારને ધારણ કરે કોઈ મહાપુરુષ પધારે અને આંખે કરીને દેખાય ને તો એ ખોટા. ભગવાન શ્રી હરિ કે આ તમારી વાત ખોટી છે. આંખે કરીને દેખાય બધું જ ખોટું છે, પરંતુ માયા ઉપર જેનું સામ્રાજ્ય છે મહાપુરુષોને પરમેશ્વર, એ તો કદાચ પૃથ્વી પર આવે, માયાની ઉપાધિમાં આવે ને તોય પણ માયાને બાદ પમાડી શકતી નથી. ધામના સ્વયં નિરસ્ત કુહુકમ સત્યમ પરમ ધીમહી. ભગવાનનું સ્વરૂપ તો એવું છે, દિવ્ય છે, કદાચ એ માયાને સ્પર્શ કરે તો માયાને પણ નિર્ગુણ સ્થિતિએ પહોંચાડી દે છે. એવા પરમાત્મા છે, એને કદી પણ તમે નાશવંત સમજશો નહીં. પરમાત્માની સાથે અનન્ય ભાવથી જોડાયેલા મહાપુરુષો, એને પણ માયા બાદ પમાડી શકતી નથી, માટે એને પણ તમે નાશવંત સમજશો નહીં. આવું દિવ્ય જ્ઞાન આપી 1 મહિના સુધી ભગવાન નીલકંઠ કપિલાશ્રમમાં રોકાઈને પ્રતાપસિંહ ત્યાંથી આગળ વધ્યા છે. હવે ભગવાન નીલકંઠ જગન્નાથપુરી આવવા તૈયાર થયા છે. પણ પ્રતાપસિંહ આ કથા સંભળાવતા તો મને ઘણો જ આનંદ થશે, કારણ જે જગ્યાએ બેસીને તું અને હું કથા સાંભળી રહ્યા છે, આવા પવિત્ર સ્થાનની અંદર ભગવાન નીલકંઠનું આગમન થયું છે. ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે ભગવાન નીલકંઠે પોતાના બેહણા કર્યા છે, પણ કેટલીક પનિહારીઓ પાણી ભરવા માટે આવી છે. પણ આવીને ભગવાન નીલકંઠને જોયા છે. અન પ્રતાપસિંહ ભગવાન નીલકંઠને જોતાની સાથે નગરમાં જેને વાત કરી છે, ઇન્દ્રદ્યુમ્ન સરોવરની કિનારે કોઈ મહાન વર્ણિરાજ આવ્યા છે, દર્શનીય પુરુષ આવ્યા છે, અને સમાચાર સાંભળતા હજારો નર નારીઓ ભગવાન નીલકંઠના દર્શન કરવા માટે ઇન્દ્રદ્યુમ્ન સરોવરની કિનારે આવ્યા છે. પણ ભગવાન નીલકંઠને જોતાની સાથે ચિત્તની વૃત્તિઓ ખેંચાવા લાગી. પ્રતાપસિંહ લો ચમકમાં જેમ લોઢું ખેંચાય એમ ચિત્તની વૃત્તિઓ ખેંચાવા લાગી છે. ભગવાન નીલકંઠનું અદ્ભુત દિવ્ય સ્વરૂપ છે.
દિસે મૂરતી મનોહરે ભારી,
દિસે મૂરતી મનોહરે ભારી,
દિસે મૂરતી મનોહરે ભારી,
દરબારી
જોવા અધિક મળે નહીં રે નારી મળે નહીં નારી કોઈ કહે આ રાજે કુમાર
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 કોઈ કહે આ અમર વૈતાર
ભગવાન નીલકંઠને જોતા જોતા તો મન મોહી ગયા છે નર નારીઓના પરસ્પર વાતો કરવા લાગ્યા કોણ હશે કોઈ એમ કહે છે કે રાજકુમાર લાગે બીજા કે ના ના રાજકુમારમાં આવી પ્રતિભા ના હોય લાગે કોઈ કયાધુ કુમાર હોય કોઈ એમ કહે છે આ તો ધ્રુવ એવું લાગે છે કોઈ એમ કહે છે કે આ તો સાક્ષાત સૂર્યનારાયણ આવ્યા એવું લાગે છે કોઈ એમ કહે છે કે સ્વયં નારાયણનો અવતાર પૃથ્વી પર થઈ ચુક્યો એમ લાગે છે વિધ વિધ અટકળો કરે છે ભગવાનને નીલકંઠને જોઈને ખૂબ જ આનંદિત બન્યો ભગવાન નીલકંઠે નક્કી કર્યું છે બે દાડા અહીં રોકાવું છે અને પછી અહીંથી વિદાય લેવી છે બે દાડા જ્યાં રોકાણ ત્યાં ખબર પડે આહા અનેક ભેગધારીઓને પાપાચાર કરતા જયા છે મનમાં વિચાર કર્યો અહો જગતનો બધો કદડો તો અહીં ભેળો છે અહીંયા જો વધારે રોકાવ તમારા અવતારનું અડધું કાર્ય તો અહીં જ પતી જાય આ તો જબરું ઓપરેશન છે બે દાડા નહીં પતે પણ પ્રતાપશ્રી ભગવાન નીલકંઠે જગન્નાથપુરી અંદર ધામો નાખ્યો છે અને પ્રતાપશ્રી હજારો નરનારીઓ ભગવાન નીલકંઠના દર્શન કરવા આવે છે ભગવાન નીલકંઠના દર્શન કરી બહુ રાજી થાય મનની વૃત્તિઓ જયારે ખેંચાવા લાગી છે ચિત્ત જયારે તણાવવા લાગ્યું છે ભગવાન નીલકંઠને પૂછી પૂછીને વિધ વિધ કામો કરે પણ ભગવાન નીલકંઠ પૂછીને જે કામ કરે એમાં સફળતા મળે ભગવાન નીલકંઠની પાસે અઢળક દક્ષિણો અર્પણ કરે ભગવાન નીલકંઠ કોઈ સ્વીકાર ન કરે પેલાને આશ્ચર્ય થાય છે કમાલ છે બાકી આપણા ગુરુજન તો પરાણે જોરાવરે માગે છે ન આપે તો ગાળો ઠપકારે છે અને સામેથી આપે તો સ્વીકારતા નથી બહુ ખેંચાણથી બહુ ખેંચાણથી પછી તો હજારો નર નારીઓ ભગવાન નીલકંઠને માનતા થઈ ગયા છે આ ખ્યાલ પેલા ભેગધારીઓને આવી ગયો ભેગધારીઓ મનોમાં વિચાર કરવા લાગ્યા આ નીલકંઠ અહીં આવ્યો ક્યાંથી ભારે કરી કોઈ પણ ભોગ્યાનો કાંટો કાઢી નાખવો પડશે આ નીલકંઠનો કાંટો જો નહીં કાઢીએ તો આપણી મોજ મારી જાય આ તૂટેલા શિષ્યોને ફરીવાર આપણી સાથે જો જોડવા હશે તો આ નીલકંઠનો કાંટો કાઢી છૂટક્યો છે પ્રતાપશ્રી ભગવાન નીલકંઠને મારવા માટે એકવાર કેટલાય આસુરી લોકો બેગધારી લોકો મધ્યરાત્રિ ભગવાન નીલકંઠ પાસે આવ્યા છે ભગવાન નીલકંઠ ધ્યાનમાં બેઠો એમને આખે આખા ઊંચક્યા છે ભગવાન નીલકંઠ જાગી ગયા છે પણ એને મનમાં વિચાર થયો મારે આમે આશ્રમમાં જવું જ તું ચાલીને જવું એના કરતા તેડીને લઈ જાત હું ખોટું છું આંખ ખોલી જ નહીં બેગધારીએ ભગવાન નીલકંઠને પોતાના આશ્રમમાં લાવ્યા છે ભગવાન નીલકંઠની પાસે ભારે ભારે કામ કરાવ તોય બહુ પ્રેમથી કરે છે વાસણ મંજાવો તો પ્રેમથી માંજે છે કોઈ પણ કાર્ય કરાવો બહુ પ્રેમથી કરે છે પણ તોય ઉપરથી ગાળો દે ભગવાનના ભક્તો કથા એ બતાવશે તમે જિંદગીમાં ક્યારે વિચાર નહીં કરશો દુર્જનને આપણે વીજવી શકીએ એમ તમે પોસાય તેમ કરશો તોય પણ દુર્જન ક્યારે રાજી નહીં થાય આ રાજી કરી શકાય છે ગમે તેટલો નારાજ થયા પછી રાજી કરી શકાય પણ સજ્જન હોવો જોઈએ મૂળમાં સજ્જન પુરુષ ગમે તેટલો નારાજ થયો હશે ને તોય પણ રાજી કરી શકાશે બાકી દુર્જનને તમે પોસાય તેમ કરશો ને તો રાજી નહીં કરી શકો ગમે તેમ કરશો ને તો રાજી નહીં કરી શકો તમે એમ માનશો કે આપણે ભજન કરવા લાગી જાય દુર્જન રાજી થાય ના તોય રાજી નહીં થાય તમારા મનમાં એમ થશે આપણે પ્રવૃત્તિ કરીએ તો રાજી થાય તોય રાજી નહીં થાય તમારા મનમાં થશે કે આને કંઈક આપીએ તો રાજી થાય તોય રાજી નહીં થાય આની પાસે લઈ લઈ રાજી થાય તોય રાજી નહીં થાય તેમ પોસાય તેમ કરશો તોય પણ કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ ખોટ કાઢતો જ રહેશે કાઢતો જ રહેશે કાઢતો જ રહેશે માટે યાદ રાખજો જિંદગીમાં ક્યારે દુર્જનને રાજી કરવાનો પ્રયાસ નહીં કરશો સદૈવને માટે ભગવાન રાજી કરવાનો પ્રયાસ કરો સજ્જન પુરુષોને રીઝવવાનો પ્રયાસ કરો સજ્જનને રીઝવો પરમેશ્વરને રીઝવો સાધુ પુરુષને રીઝવો દુર્જનની ચિંતા છોડો ને તો એની ચિંતા અડધું થઈ જવા તો એ રાજી નહીં થાય. સમય વાતો લખ્યું ને શિવ ભવાની. એકવાર એક ગામમાંથી પ્રસાર થયા, શંકર પોઠિયા પર બેઠા હતા, ભવાની નીચે ચાલ્યા જતા હતા. એમાં ગામમાં બેઠેલા બે ચાર ઓટલે બેઠેલા, હાવ નવરા બેઠેલા. આ દૃશ્ય જોતાની સાથે મળ્યા કે એવા માળો હાવ શરમ વિનાનો છે ને, પઠ્ઠા જેવો તો પોઠિયા પર ચડી બેઠા છે. અને આ બિચારી સ્ત્રીને હેઠો હકાવી જાય, શરમ નહીં આવતી હોય? કૈલાસપતિના મનમાંથી મારી ભૂલ થઈ ગઈ, ભૂલ સુધારી લેવી જોઈએ. કૈલાસપતિ ભૂલ સુધારી લીધી. ભવાનીને કે તમે એક કામ કરો, તમે ઉપર બેસો, હું નીચે ચાલ્યો આવું. ભવાનીને ઉપર બેસાડે ને પોતે નીચે ચાલ્યા જતા હતા. એમાં વળી બીજું ગામ આવ્યું. ગામડે ગામડે બે ચાર પાંચ તો હોય જ. અમારે ઘનશ્યામ સ્વામી ઘણી ફેરી દ્રષ્ટાંત આપે, સમુદ્ર મંથન કર્યું, સમુદ્ર મંથન પછી 14 રત્નો નીકળ્યા તો સંતોષ ન થાય દેવતા, તોય ઘૂમડે રાખ્યા સમુદ્રને. પછી અંદરથી કોડા નીકળ્યા. વિચાર કર્યો આનું શું કરું, તો પ્લાન ભરીને આપણે ઠાકોરજી પાસે જાય, ભગવાન કેમ કરશું. આખું પ્લાન કોડાનું ભર્યું ને પછી ગયા ભગવાનની પાસે. ભગવાને કીધું કૃપાનાથ આ મંથન કરતા કોડા નીકળ્યા, આખું પ્લાન ભર્યો અને શું કરું. ભગવાન કે હું શું કરું, પણ તમે ઈલાજ બતાવવાનું શું કરું. ભગવાન કે જે પ્લાનમાં ભર્યા તો કે આ તો કે એક કામ કરો, પ્લાનને ઉડાડો અને પછી જે ગામ આવે ને ખૂબ ભરી નાખતા જાઓ. અને પ્લાન ઉડાડ્યું, જે ગામ આવે ને એમ ખૂબ ભરી નાખે. એ બિયારણ હજી હાલ્યું આવે છે, ગામડે ગામડે બે પાંચ તો હોય. સારું થયું ભૂપગાડ ને બાયપાસ નીકળી ગયું, ને તે હેરાન થઈ જાત. નવરા બેઠા જ હોય, પેલા બે ચાર બેઠેલા અને શિવ ભવાની જતા જોયા, અને ભવાની પોઠિયા પર બેઠેલા છે અને કૈલાસપતિ નીચે હાલ્યા જાય છે. આ દ્રશ્ય જોતાની સાથે બોલ્યા, આવો માળો બાયલો છે ને કે આ બાયડીને ઉપર બેહરીને પોતે નીચે હાલ્યા જાય છે, શરમ નહીં આવતી અમે. કૈલાસપતિના મનમાંથી માળે આપણે થાપ ખાઈ ગયા. ભવાનીને કે ભવાની ભૂલ થઈ ગઈ, આપણે એક કામ કર્યું, બે બેહી જાય કે બે પોઠિયા પર બેઠા. વળી પોઠિયો આગળ આવ્યો, વળી પાછું ગામ આવ્યું, બે ચાર મળી ગયા પાછા. એ કે આને દયાની જાત હશે કે માળા બે પઠાણ જેવા પોઠિયા પર ચડી બેઠા, શરમ નહીં આવતી હોય કે પોઠિયા પર એને દયા નહીં આવતી હોય. કૈલાસપતિના મનમાંથી માળી વાત હાજી છે કે આપણે ભૂલ ખાઈ ગયા. ભવાનીને કે આપણે એક કામ કરી નીચે હાલ્યા જઈએ. બે નીચે હાલતા હાલતા વળી આગળ વધ્યા, વળી એક ગામ આવ્યું, ન્યાય બે ચાર બેઠેલા. એ કે આવો મૂરખના સરદાર છે ને કે આવો પઠાણ જેવો પોઠિયો છે, નીચે હાલ્યા જાય કે તો પોઠિયો રાખ્યો હું કામ હશે. ત્યારે કૈલાસપતિના મોઢામાંથી શબ્દ નીકળ્યા, દેવી આ જગતને રીઝવી નહીં શકાય, દુર્જનને જગતમાં કદી રીઝવી નહીં શકાય, દેવી માટે દુર્જનને રીઝવવા કદી પ્રયાસ પણ નહીં કરો. લખી રાખજો, જિંદગીમાં કામ લાગશે. જિંદગીમાં ક્યારે દુર્જન મારું હારું બોલે એવો સંકલ્પ નહીં કરશો, એ સંકલ્પમાં જિંદગી તમે પૂરી કરી નાખશો. અને દુર્જનને રાજી કરવા જતા તમે ક્યારેક સજ્જનને દુભવી દેશો, ક્યારેક દુર્જનને રાજી કરવાનો પ્રયાસ કરશો, એમાં સજ્જન પુરુષ દુભાઈ જશે. માટે દુર્જનની ચિંતા છોડો, એ કદી રાજી નહીં થાય. બસ પરમેશ્વર રાજી થાય, સજ્જન પુરુષો રાજી થાય એનો પ્રયાસ કરતા રહો. અને યાદ રાખજો, દુર્જન અને સજ્જન બેને કદી રાજી નહીં કરી શકાય. એકી સાથે બે કદી રાજી નહીં થાય, એકી સાથે બે ઘોડા પર સવારી નહીં થાય. કાં તો સજ્જનતાના ઘોડા પર સવારી થશે ને કાં તો દુર્જનતા ઉપર. માટે ડાય પુરુષો હંમેશા સજ્જનનો સંગ રાખો, દુર્જનના સંગથી સદૈવને માટે દૂર રહો. સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ, ભગવાન નીલકંઠ સેવા કરે છે તેમ છતાંય પણ પેલા રાજી ન થાય, આવી એવી ગાળો ઠપકારે. એક દાડો બધા ભેગધારીઓ બેઠેલા છે ને ભગવાન નીલકંઠ એની પાસે જઈ ચડ્યા, એની પાસે જઈને કહેવા લાગ્યા, એ ભેગધારી પરમહંસો, તમે મને ગાળો દેશો, ગમે તેમ કરશો ને તો મને જરાય ચિંતા નથી, મને કંઈ અડવાની નથી, પણ મારે તમારે માટે બે શબ્દો કહેવા છે. તમે સાધુ છો સાધુ, અને સાધુ ઉઠીને આવું જીવન જીવો છો, ક્યાં ભવે છૂટશો. અરે યાદ કરો વો દિન, જે દિવસે તમે સંસાર છોડ્યો હતો તે દાડે કેવા સંકલ્પ હતા, હે સંસાર છોડશું, સાધુ થશું, ભગવાનનું ભજન કરશું, ધ્યાન કરશું, માળા કરશું, કોઈ મુમુક્ષ આપણી પાસે આવશે તેને ભગવાન ઓળખાવશું, એને બદલે તમે ધંધો શું કરો છો, જરાક વિચારો, જરાક વિચારો. અને પ્રતાપસિંહ ભગવાન નીલકંઠનો વેધક ઉપદેશ સાંભળતા, જન્મ સિદ્ધ જે અસુર હતા એમાં તો કોઈ ફેરફાર ન થયો, એમાં કોઈ ફેરફાર ન થયો, પણ સંગે કરીને આસુરી વૃત્તિને જે પામી ગયા હતા એને વાતની હા પડી. નીલકંઠની વાત સાચી છે, આપણે જે દાડે સંસાર છોડ્યો ને તે દાડે તો આપણા દિવ્ય વિચારો હતા, આજ આપણે શું કરીએ છીએ. ભગવાનના ભક્તો યાદ રાખજો, કથા સત્સંગ વગેરે વગેરે દૈવી આત્માઓ માટે હોય છે. રખે ને દુર્જનના સંગે કરીને જીવન બદલ્યું હોય, હલકું બની ગયું, એને માટે સત્સંગ અને કથા વાર્તા હોય છે, દુર્જને માટે કથા હોતી જ નથી. કારણ કે દુર્જનને કદી કથા સ્પર્શ કરી શકતી નથી, સજ્જનને સ્પર્શ કરી શકે છે. અરે હું તો એમ કહું, સજ્જન હોય ને પોસાય તેવો હલકટ જીવન જીવતો થઈ ગયો હોય, મૂળમાં એનું બીજ સજ્જન હોવું જોઈએ, યાદ રાખજો, એનું બીજ સજ્જન હોવું જોઈએ, પછી પોસાય તેટલું જીવન હલકું બની ગયું હોય, કદાચ દારૂ પાન કરતો થઈ ગયો હોય, મીઠ ભક્ષણ કરતો થઈ ગયો હોય, વ્યભિચારને માર્ગે આગળ વધી ગયો, પણ એનું બીજ અંદર મૂળ સજ્જન હોવું જોઈએ. અવશ્ય બેવ એને રૂડો સંગ થશે ત્યારે સજ્જન બની જશે. બની શકે કુસંગને અવલંબન કરીને જીવન બદલી જાય, પણ એના મૂળની અંદર સજ્જનતા હોવી જોઈએ. અને ભક્તજન એને માટે કથા વાર્તા છે. બાકી જીવન તો જોબન પગીનું જેવું તેવું થઈ ગયું હતું, માણસ મારો એવો જેને શોખ થઈ ગયેલો, ભલે જીવન હલકટ બની ગયું હતું પણ મૂળમાં સજ્જન હતા. અરે તુલસીદાસનું જીવન તો ઘણું ઉતરી ગયું હતું પરંતુ અંદરથી સજ્જનતા હતી. બિલ્વ મંગળ તો વેશ્યાની પાછળ પાગલ બની ગયેલ પુરુષ, પણ મૂળમાં સજ્જનતા પડી હતી. વાલ્ય લૂંટારો માણસને ભાળ્યો નથી ને વધેરી નાખ્યો નથી. જીવન તો અતિશય અઘટિત બની ગયું હતું પણ મૂળમાં સજ્જનતા હતી. તો ભક્તજનો અંદર સજ્જનતા હતી, યોગ્ય સંગ થતાની સાથે જીવન દિવ્ય બની ગયું છે. આપણે તપાસ કેમ કરવી, આપણે ખબર કેમ પડે આપણું જીવન, આપણું મૂળ તત્વ દુર્જનતાથી સબર હશે તો એક સજ્જનતાથી. તો યાદ રાખજો, આવા પ્રસંગ ભર્યા પછી, આવી કથા વાર્તાઓ સાંભળ્યા પછી, આવા સત્સંગમાં આવ્યા પછી જીવન ન બદલે, આવા પ્રસંગમાં આવ્યા પછી મંદિરે જાય અને પરમાત્માને આરાધના કરવાનો સંકલ્પ ન થાય, પ્રભુને રાજી કરવાનો સંકલ્પ ન થાય, વૃત્તિઓને પાછી વાળી વૃત્તિઓ નિરોધ કરી ઘડી બે ઘડી પ્રભુને રીઝવવાનો સંકલ્પ ન થાય તો સમજી રાખવું મારું જીવન મૂળમાં દુર્જનતાથી સભર છે. આવી કથા વાર્તા સત્સંગ સાંભળ્યા પછી વેસન કુટેવરનું છોડવાનો સંકલ્પ ન થાય, જીવનમાંથી આબાદ બનવાનો સંકલ્પ ન થાય તો સમજી રાખવું મારું જીવન દુર્જનતાથી સભર છે. આ કથા વાર્તા સાંભળ્યા પછી જગતની નિંદામાંથી બહાર ન નીકળાય, ઓટા ન છૂટે, કુટેવો દારૂપાન બીડી સિગારેટ ગુટકા ન છૂટે. આ કથા વાર્તા સાંભળ્યા પછી, સત્સંગ સાંભળ્યા પછી મા બાપની સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન જો ન છૂટી જાય, ગાળો દેવી એને માટે તોછડાયથી વર્તન કરવું વગેરેમાંથી બહાર ન નીકળાય, સમજી રાખવું મારું જીવન દુર્જનતાથી સભર છે. આવા સત્સંગને માણ્યા પછી જીવન બદલી જવું જોઈએ. શરીર તો એનું એ રહે પણ માયથી આત્મા બદલી જવો જોઈએ. માણસની વિચારની ધારા બદલી જવી જોઈએ. અને યાદ રાખજો, વિચાર બદલશે ને એટલે પછી જીવનને બદલાવ લાવતા વાર નહીં લાગે. માણસનો પ્રથમ વિચાર બદલે છે ને પછી જીવન બદલે. જીવન સારું થાય તોય ભલે ને ખરાબ થાય તોય ભલે, પ્રથમ વિચારધારા બદલે છે. પ્રથમ વિચારધારા બદલે ને પછી જીવન એમ ટર્ન મારે છે. આવો સત્સંગ આ કથા વાર્તાને સાંભળ્યા પછી વિચારધારા જો ઉર્ધ્વગતિને પ્રાપ્ત ન કરી શકે તો યાદ રાખવું જીવન દુર્જનતાથી સભર છે. આ કથાને સાંભળ્યા પછી નક્કી થઈ જાય આ સુધી પોસાય તેવું જીવન જીવો, મારે મારા ભૂતકાળને ભૂલી જવો છે, મારે મારા ભવિષ્યને સુધારવું છે, આ વિચારધારા પ્રગટ થાય સમજવું, હું ભલે ગમે તેટલો મલિન દેખાતો હોઉં પણ મારો માહેલો જીવાત્મા સજ્જન છે. માટે ભગવાનના ભક્તો, સજ્જનતા ભર્યું જીવન જીવાય, બસ એવું જીવન જીવજો. સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ સંગે કરીને આસુરી ભાવને જે પામ્યા તેને હા પડી ગઈ છે કે નીલકંઠ કે એ વાત સાચી છે. જે દાડ આપણે સંસાર છોડ્યો તે દાડ તો વિચારધારા હતી. આપણે ભગવાન ભજશું, માળા કરશું, ધ્યાન કરશું, ભગવાન ભજશું, મુમુક્ષને ભજાવશું, આ ક્યાં આપણે જઈ પહોંચ્યા. અને પ્રતાપસિંહ બે વિભાગ થયા છે, દુર્જન અને સજ્જનના. આમને એમ સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. આઠ આઠ માસના વાણા વાઈ ગયા. ભગવાન નીલકંઠના મનમાં સંકલ્પ થવા માંડ્યો, હજુ તો મારે ઘણા બધા કાર્યો કરવાના બાકી છે અને ભૂમંડળ ઉપર ફક્ત 49 વર્ષ રહેવાનું છે. 8 મહિના અહીંયા વ્યતીત થઈ ગયા, અહીંયા ક્યાં સુધી રોકાય, હવે મારે આના કાર્યની પૂર્ણાહુતિ કરવી જોઈએ. આમ નિર્ધાર કરીને ભગવાન નીલકંઠે પ્રેરેલો વિચાર, પેલા આસુરીના જે મહંત હતા એના પર પ્રેરણા થઈ છે. ભગવાન નીલકંઠને પાસે બોલ્યા અને કીધું, નીલકંઠ બોલો શું કામ છે. આ તાંતા જઈને ભાજી તોડતા હોય તો ભગવાન નીલકંઠે ના પાડ્યું, નહીં તોડ્યું. જ્યાં તોડતો આવ્યો ભગવાન નીલકંઠ કે નહીં તોડું, શા માટે, એમાં જીવ હોય મને પાપ લાગે. અરે પાપનો હવાદનો થતો, જા તોડતા ભગવાન નીલકંઠ ઘસીને ના પાડી, નહીં તોડું. અને આટલા શબ્દ સાંભળતા પેલા એ ઉભા થઈને કીધું, નીલકંઠ તોડે છે કે. ભગવાન નીલકંઠ કે પોસાય તેમ કરશે તો પણ ભાજી નહીં તોડું. અને એ જ વખતે દૈવી લોકોએ ભગવાન નીલકંઠનો પક્ષ લીધો છે અને કીધું છે કે નિરાતે ધ્યાન કરે તો કરવા દો ને, શું કામ હેરાન કરો. અને એ જ વખતે પેલા આસુરી લોકો કહેવા લાગ્યા, તમે નીલકંઠનો પક્ષ લઈને બોલો છો, તે નીલકંઠ શું તમારો બાપનો દીકરો થાય. પેલા કે મોઢું અંબાળીને બોલજો, બાપનો દીકરો, બાપનો દીકરો કઈ નહીં, મોઢું અંબાળીને બોલજો એટલે શું કરી લેવાનું, શું કરી લેવાના એટલે બોથલ આમ ખાશો બે ચાર, પેલા કે બોથલ આમ બે ચાર ખાશો એટલે શું તમારા હાથ છે ને મારા હાથ નથી. અન્ન પ્રતાપસિંહ ધીમે ધીમે કરતા જાગ્યું, પેલા બોલામ ચાલી થઈ અન પછી ગાળમ ગાળે પછી લઠ્ઠામ લઠ્ઠા યુદ્ધ થયું શરૂ. ભગવાન નીલકંઠ તો એક બાજુ ધ્યાનમાં બેસી ગયા. ભગવાન નીલકંઠ એવો તો મોહ પ્રેર્યો છે, પરસ્પર એમ થાય બસ આજ નીલકંઠ મારી નાખો, આજ નીલકંઠ છે મારી નાખો. પ્રતાપસિંહ સવાર થી સાંજ થતા સુધીમાં તો 10,000 અસુરો કચર ઘાણ નીકળી ગયા છે. અમે એકાદ બે દાડા નહીં, બબ્બે માસ સુધી યુદ્ધ ચાલ્યું છે. કચિત પંચશતાની, કચિત દ્વિસહસ્ત્રાની, કચિત પંચશતાની, કચિત દ્વિસતાની, ક્યારેક 200, ક્યારેક 500, ક્યારેક 5,000, ક્યારેક 2,000 અસુરોનો કચર ગાન નીકળી રહ્યો છે. અરે પ્રતાપસિંહ જગન્નાથપુરીમાં જબરો મોટો મહોત્સવ થયો છે, પણ કોને? પિશાચા નામ, શાકિની નામ, યોગિની નામ ચ રક્ષસામ, અસ્રપમ પલ ભવોજી નામ. પ્રતાપસિંહ, શાકિની, ડાકિની, યોગિની, રાક્ષસની આ તમામ માંસ ભક્ષી પ્રાણીનો જબરો મોટો ઉત્સવ થયો છે. કારણ કે જેટલું જેટલું માંસ મળે, જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં કોઈના માથા રડવડતા દેખાય, કોઈની કાંધો કપાયેલી દેખાય, કોઈના હાથ કપાયેલા દેખાય, કોઈના પગ કપાયેલા દેખાય છે. 10-10 માસ ભગવાન નીલકંઠ રોકાય એમાં બબ્બે માસ સુધી સતત યુદ્ધ ચાલ્યું છે. 2 માસને અંતે તમામ અસુરોનો કચર ઘાણ નીકળી ગયો છે. બહુ ચાલાક, બહુ હોશિયાર હતા એવા 1,000 નાકકાન કપાતા ભાગ્યા એટલે 2,000 અસુરો બચી ગયા, બાકી બધાનો કચર ઘાણ નીકળી ગયો છે. જગન્નાથપુરીને અસુરોથી નિષ્કંટક ભગવાન નીલકંઠે કરી છે. ભક્તજનો, ભગવાનનું વિચરણ જેટલું એટલા માટે હોય છે, ધર્મ સ્થાનોને પવિત્ર કરવા માટે. ભગવાન નીલકંઠ જગન્નાથપુરી અંદર આવી જગન્નાથજીને પવિત્ર કર્યા છે. આજે તમે જાજો જગન્નાથપુરી, બહુ દિવ્ય ધામ છે, 4 ધામમાંનું એક ધામ છે, પણ તમને સાધુ પુરુષ કોઈ જોવા નહીં મળે, ભેગધારી કોઈ જોવા નહીં મળે. ભગવાન નીલકંઠ તે દાડે કાંટો કાઢી નાખ્યો છે, હજી નથી ગિર્યા અંદર. ઘનશ્યામ જીવનદાસ સ્વામી અમદાવાદમાં થઈ ગયા, સ્વામીને ધામમાં ગયા, લગભગ 17 વર્ષ થયા. મેં જોયેલા, એમણે એના પુસ્તકમાં લખ્યું છે, અમારા દાદા ગુરુ જગન્નાથપુરી ગયેલા દર્શન કરવા, અને એમણે જે મને વાત કીધી એ જ હું લખું છું. એ વખતે જગન્નાથપુરીમાં એક 90-95 વર્ષના વૃદ્ધ વયોવૃદ્ધ એક સંતને જોયા. અમારા દાદા ગુરુએ પ્રશ્ન કર્યો કે આવડી મોટી જગન્નાથપુરી તીર્થસ્થાન અને અહીંયા કેમ કોઈ સાધુ પુરુષ દેખાતા નથી? અને એ વખતે મહાત્માએ કીધું, હમણાં અહીંયા પહેલાં બહુ સાધુ રહેતા, હું જ્યારે નાનો હતો ત્યારે બહુ સાધુ અહીંયા રહેતા હતા, પણ એક નાના વર્ણે આવ્યા તેનું નામ નીલકંઠ હતું. એવા રૂપાળા હતા ને એવા આકર્ષક હતા, એમાં બધાના ચિત્તની વૃત્તિઓ ખેંચાતી હતી. એમાં સાધુમાં પરસ્પર ઘર્ષણ થયું, એક ક્યાંને હું મારો ચેલો બનાવો, બીજો કે હું મારો ચેલો બનાવું, અને એમાં તકરાર થઈ ને તકરારમાં એવું યુદ્ધ થયું, તમામ અસુરોનો કચર ગાણ, તમામ સાધુનો કચર ગાણ નીકળી ગયો, પછી અહીં કોઈ આવ્યું જ નથી કે એમ ઘનશ્યામ જીવનદાસભાઈ પોતે લખ્યું છે અનુભવ. આજે જગન્નાથપુરીમાં કોઈ નથી, પણ ભગવાનના ભક્તો એકવાર જગન્નાથજીમાં અવશ્ય મેં એવું દર્શન કરવા જાજો. જગન્નાથજી પ્રભુ બિરાજે છે, નિકટમાં ભવ્ય સમુદ્ર બિરાજે છે, સમુદ્રનું ખળખળ વહેતો એ પાણી, અને એવો વિશાળ મોટો પટ છે, કદાચ 10-20 હજાર માણસો જાઓ તો પ્રેમથી સ્નાન કરી શકાય. આપણે જ્યારે જ્યારે યાત્રા લઈને જઈએ છીએ ત્યારે ત્યારે યાત્રિકો એમ જ કે આપણે જગન્નાથપુરીમાં સ્નાન કરવું છે, કારણ કે 1500 યાત્રિકો હોય એને કાંઈ નાની નદીમાં મેળ ન પડે. અને ભક્તો, આપણે તો જવું જ જોઈએ, કારણ કે આ ગ્રંથની કથા સુવ્રત મુનિએ પ્રતાપસિંહ રાજાને જગન્નાથપુરીમાં સમુદ્રના તટ ઉપર ચક્ર તીર્થમાં સંભળાવી છે. બહુ ભવ્ય સ્થાન છે. જોકે અમે 2 કથા ત્યાં કરી છે જગન્નાથપુરીમાં, ત્રીજી તમારે સાંભળવી હોય તો આવજો. અમરસિંહભાઈ અમારે સંકલ્પ કરીને આવ્યા છે, અમે જ્યારે ચક્ર તીર્થમાં દર્શન કરવા ગયા, જે જગ્યાએ શ્રીમદ સત્સંગ જીવનનો ગ્રંથ એની કથા કહેવાની છે, એ જગ્યાએ અમરસિંહભાઈ સંકલ્પ કર્યો કે મારે સ્વામી તમારી 250મી પારાયણ જ્યારે આવે ને ત્યારે મારે જગન્નાથપુરની અંદર પારાયણ કરાવવી છે, અને આખી ટ્રેન ભરીને સ્પેશિયલ અહીંયા લાવીશ, 1500 ભક્તો, બધો ખર્ચો મારો, અહીંયાથી આખી ટ્રેનના ભાડાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, જમણવારનો ખર્ચો બધો મારે ચૂકવો. મેં કીધું, અમરસિંહભાઈ 1 કરોડ રૂપિયા થાય, મને કે કરોડ શું, 1.25 કરોડ થાય ને તો ખર્ચવા છે, પણ 250મી પારાયણ જગન્નાથપુરીમાં કરાવીએ છીએ, એટલે તમારે આવું હોય તૈયાર થઈ રહેજો. પણ અમુક એની કલમો છે એને લઈ જવાના, કોઈ વેસન ન હોય, કોઈ કુટેવ ન હોય, પૂજાપાઠ નિત્ય કરતો હોય. અમે લિસ્ટ કરીએ છીએ ત્યારે એને લઈ જવાના છે. તમારે જો આવવું હોય વિનામૂલ્ય તો તૈયાર થઈ રહેજો, લઈ જશો આ શરત પ્રમાણે. હજુ વાર છે, તમે તારે તૈયારી કરવી હોય તો એક વર્ષની વાર છે, કારણ 30મી છે, હજી તો 20 બાકી છે, આ વર્ષે 5-7 બાકી છે, બાકી આવતા વર્ષની એ આવતા વર્ષે પૂરી થાય, આવતા વર્ષે તમને બધાને લઈ જવાના છે, હરી તારે આવો તૈયાર થઈ રહેજે. જોકે અત્યારે તૈયાર છે, પણ આ તો કુસંગ ક્યારે રહી જાય શી ખાતરી કહો, કથાઓ પૂરી થાય, માવો ખાતો થઈ જાય તો એટલે ટકોર કરી આપ. એટલે જેને આવવું હોય તૈયાર થઈ રહેજો. ખરેખર બહુ દિવ્ય ધામ છે, અદભુત ધામ છે. ભગવાન નીલકંઠ 10-10 માસ સુધી જગન્નાથપુરી રોકાયા છે, અનપ્રતાવશી ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે. પણ મનમાં વિચાર કર્યો, પેલા નાકકાન વિનાના 2000 ગયા કઈ બાજુ, જરાક અંતરદૃષ્ટિ કરીને તો ખબર પડે આ બધા માનસ પતન પહોંચ્યા છે. અને ભગવાન નીલકંઠ માનસ પતન જવા માટે ઉપડ્યા છે. માનસ પતન ની અંદર 17 ધર્મ નામનો રાજા રાજ કરે છે. ભગવાન નીલકંઠને જોતાની સાથે રાજાને અજબ ગજબનો પ્રેમ પ્રગટ થયો છે. ભગવાન નીલકંઠની વિનંતી કરી, કૃપાનાથ આપ મારા મહેલમાં પધારો, કૃપાનાથ મારા મહેલને પાવન કરો. ભગવાન નીલકંઠે કહ્યું છે, સાંભળો, ગ્રામમ પુરમ વને વાપી પ્રવિશ્યામિ કરહિ ચિત, વૃક્ષમ નવમ નવમ નિત્યમ વને સ્વધિ વસન્નહમ. અમને ગામ નગર શહેર કશું જ ગમતું નથી, અમને તો નિત્ય નિત્ય નવા નવા વૃક્ષ નીચે રહેવું ગમે છે, માટે અમે મહેલમાં નહીં આવીએ. જોકે શિરપુરની અંદર તો મહેલમાં જ રહ્યા હતા, પણ અહીંયા જાણી જાણીને ના પાડી. એને ખબર છે, જો મહેલમાં જતો રહીશ ને તો પેલા નાકકાન વિના હાથમાં નહીં આવે, એના કરતા બહાર જો રહું તો પછી મારે શોધવા નહીં જવું પડે, એ જ મને શોધતા આવશે. આમ નિર્ધાર કરીને ભગવાન નીલકંઠ પ્રદાવશી ગામની બહાર એક સુંદર વડલો છે, નીચે સુંદર ઓટલો છે, ઓટલા ઉપર પોતાનું આસન જમાયું છે. આ બાજુ સંધ્યા ઢળું ઢળું થઈ છે, એમાં બે ચાર નાકકાન વિના ફરવા નીકળ્યા છે. ભગવાન નીલકંઠને જોઈ ગયા, જોતાની સાથે ઓળખી ગયા, અને ઓળખતાની સાથે દોડતા દોડતા અસુર સમુદાયમાં ગયા છે. વાત કરી તમે કઈ સાંભળ્યું તો કહીશું, અરે શું પેલો જગન્નાથ પરિવારો અહીં આવ્યો, નીલકંઠ, આહા નીલકંઠ, અરે હોય ની શું ન હોય, અમે જોઈને આવ્યા છીએ, ક્યાં છે, પેલા વડલા નીચે બેઠો ને પ્રતાપસિંહ, ભગવાન નીલકંઠ અહીં આવ્યા છે. સમાચાર સાંભળતા હજારો ની સંખ્યામાં કાળિયાળ ક્રોધ જેને વ્યાપ્યો છે, હજારો અસુરો પોતપોતાના અસ્ત્ર શસ્ત્રો સજી સજી ભગવાન નીલકંઠને મારવા માટે આવ્યા છે. નજીક તો આવ્યા, પણ પાહે જવાની કોઈ હિંમત ન કરે. એક જણો કે જા પાહે, અને એક જ તલવાર ખડગ માર, ધડ મસ્તક અલગ થાય. બીજો કે હું કઈ વધારો છું, તું જાને બારોબાર મને વધેરી નાખવો. પ્રતાવશી કોઈની હિંમત ચાલતી નથી ભગવાન નીલકંઠની પાસે જવાની. આખીર બધાએ નક્કી કર્યું, આપણે દૂર ઉભા ઉભા પથરા મારીએ. અન પછી તો દૂર ઉભા ઉભા પથરાઓ માર્યા છે. ભક્તો યાદ રાખજો, દુર્જન દૂર ઉભા ઉભા પથરા વાળી કરશે, પથરા જ મારશે, એની હિંમત નથી હોતી આમને સામને સામી છાતી લડી શકાય, પીઠ ઉપર પ્રહાર કરવાની એની આદત હોય છે. પ્રતાવશી દૂર ઉભા ઉભા પથરાઓ માર્યા છે, પણ જેવા જડ પથ્થર સમજી શક્યા એ વાત પેલા આસુરી લોકો સમજી ન શક્યા. એક પણ પથ્થર ભગવાન નીલકંઠને અડ્યો નહીં. એવી રીતે પથરાઓ ગોઠવાય, એવી રીતે પથરાઓ ગોઠવાયા છે. રખેન ભગવાન નીલકંઠને કઈ વાંધો ના આવે. આખાય ભગવાન નીલકંઠ પથ્થરથી ભગવાન નીલકંઠ ઢંકાઈ ગયા. મોજમાં આવેલા અસુર સમુદાય પોતપોતાના સ્થાને ગયા, અને કે આવો મેડા મોજ મજા કરો, ભૂગો લાપસી ના આંધણ, મગના શાક મૂકો, હવે આપણો દુશ્મન મનારો, હવે તાકડ ધીના કરો, જલસા કરો, આપણું કોઈ નામ નહીં લઈ આવે. પ્રદાવશી પણ એમાં વડીલ વૃદ્ધો હતા, એ કે જરા થોભો ધીમા ખમો, આપણે પથરા માર્યા પણ મરેલો ભાળ્યો નથી આપણે. અને ત્યારે યુવાનો કહેવા મંડ્યા, તમને શું ખબર પડે બુઢિયાઓ, તમારી બુદ્ધિ બગડી ગઈ હોય, તમને શું ભાન હોય, આટલા બધા પથરાઓ માર્યા પછી હવે તો વળી જીવતો હતા. યુવાનોને વાત ન મનાણી, લાપસી ના આંધળ મૂકી દીધા, મગના શાક તૈયાર કર્યા. પ્રદાવશી કેટલાક લાપસીના લોંદા ઉલાળી ગયા છે, ને કેટલાક ને વાત નથી મનાણી, ન ખાધી. આ કથા બતાવે છે યુવાનોને ખાસ ટકોર કરવું, તમે એમ નહીં માનતા ને ખબર ન પડે, આ બધા મહાનુભવી છે. જહા ન પહોંચે રવિ તહા પહોંચે કવિ, અને જહા ન પહોંચે કવિ તહા પહોંચે અનુભવી. માટે બધું હાવ તમારું ધાર્યું નહીં કરશો, થોડું થોડું પૂછતા રહેજો. જગતમાં કહેવત છે, ગઢા ગાડા વાળે, આ તો ભૂકા કાઢે. તમે એમ નહીં માનતા બધા સામાન્ય બુદ્ધિ વાળા, આ તો બધા કોઠા હુજ વાળા. અને એમાં સાચું કહો, દુનિયામાં કોઠા હોય વધારેમાં વધારે હોય ને તો કાઠિયાવાડમાં, કાઠિયાવાડ જેટલી કોઠા હોય કોઈમાં નહીં, ગુજરાતમાં એટલી નહીં, ચરોતરમાં ઠામકી નહીં.